નિશ્ચિત પ્રભુ તમારી કૃપાથી મને ભગવત પ્રાપ્તિ થશે, એટલા માટે હું તમારા ચરણોમાં ધન્યવાદ અર્પિત કરું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે કે આટલું કહી વિદુરજી મૈત્રેય મુનિને પ્રણામ કરી હસ્તિનાપુર પાછા વયા ગયા. અને અહીંયા ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસાયામ સંહિતાયામ ચતુર્થ સ્કંધ સમાપ્ત. બોલો હરે કૃષ્ણા હરે કૃષ્ણા.
રામ રામ હરે હરે.
સુખદેવ ગોસ્વામી પંચમ સ્કંદ પ્રારંભ કરે. તમને યાદ હોય તો આ કથા શેની ચાલી રહી છે? બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજની કથા ચાલી રહી છે. બ્રહ્માજીના શરીરથી મનુ અને શત્રુપાનો જન્મ, એની પાંચ સંતાન, એમાં ત્રણ કન્યા અને બે પુત્ર. ત્રણ કન્યાની કથા આપણે સાંભળી ચૂક્યા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. બે પુત્રમાંથી ઉત્તાનપાદની કથા આપણે સાંભળી લીધી. હવે એમાં એક પુત્રની કથા બાકી રહી, એ છે રાજા પ્રિયવ્રત. પરીક્ષિત મહારાજની જિજ્ઞાસા છે કે હે સુખદેવ ગોસ્વામી, પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. પરીક્ષિત મહારાજ કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, પ્રિયવ્રત જેવા મહાભાગવત ભગવાનના મહાન ભક્ત, આવા મહાન ભક્ત વેદ અને શાસ્ત્રને જાણવા વાળા પણ ગ્રહસ્થ જીવન સ્વીકાર કેમ કર્યો? જે ગ્રહસ્થ જીવન સ્વીકાર કરી વ્યક્તિ કર્મના બંધનમાં ફસાઈ જાય છે. જે ગ્રસ્ત જીવનને સ્વીકાર કરી વ્યક્તિ પોતાનું સ્વરૂપ પણ ભૂલી જાય છે, તો આવા મહાભાગવતે પોતાના સ્વરૂપ ભૂલવાડવા વાળો અને કર્મ બંધનમાં ફસાવા વાળો એવા ગ્રસ્ત આશ્રમને કેમ સ્વીકાર કર્યો? આનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, પ્રિયવ્રતને તો બ્રહ્મચારી જ રહેવું હતું, અને પ્રિયવ્રતને બ્રહ્મચારી રહેવાનો વિચાર નારદ મુનિથી પ્રાપ્ત થયો. નારદ મુનિ વારંવાર પ્રિયવ્રત પાસે જતા અને ઉપદેશ આપતા કે જો બેટા, લગ્ન કરીને ફસતો નહીં, કારણ કે જેટલાય લગ્ન કર્યા છે ને બધા દુઃખી છે. વારંવાર ઉપદેશ આપતા અને પ્રિયવ્રત નારદ મુનિની વાતમાં આવી ગયા અને કહી દીધું કે ઓકે, કોઈ વાંધો નહીં, આપણે બ્રહ્મચારી જ રહેવું છે. પણ બ્રહ્માજીનો વિચાર કે આને, કારણ કે હવે અરાજકતા હતી, હવે કોકને તો રાજા બનાવવો, એટલે બ્રહ્માજીની ઈચ્છા હતી કે પ્રિયવ્રત રાજા બને. પણ બ્રહ્માજીના દીકરાની ઈચ્છા નારદની કે આ રાજા ન બને. અને નારદ મુનિ છુપી રીતે પ્રિયવ્રત પાસે આવતા, નકર જો બ્રહ્માજીને ખબર પડી જાય તો બીજી વખત શ્રાપ આપી દે, માળો આ તો પોતે બ્રહ્મચારી બન્યો છે, બીજાને બ્રહ્મચારી બનાવે છે. એટલે છુપી રીતે પ્રિયવ્રત પાસે આવતા ઉપદેશ આપીને વયા જતા. પણ જ્યારે પ્રિયવ્રતે કીધું કે મારે બ્રહ્મચારી જ રહેવું છે, ત્યારે સાક્ષાત બ્રહ્માજી બ્રહ્મલોકથી નીચે ઉતર્યા પ્રિયવ્રતને મનાવવા માટે. તો જ્યારે પ્રિયવ્રતને મનાવવા માટે બ્રહ્માજી આવ્યા, નારદ મુનિ બાજુમાં ઉભા હતા. નારદ મુનિના પગેથી જમીન ખસી ગઈ, હવે હું ક્યાં જાઉં? કારણ કે અત્યાર સુધી બ્રહ્માજીને ખબર નહોતી કે આ નારદ મુનિના કાન બંબેરવાથી આ બ્રાહ્મણે બ્રહ્મચારી બનવું છે. બ્રહ્માજીએ કીધું કે પ્રિયવ્રત, તારે ગ્રહસ્થ થવાનું છે. નારદ મુનિ કે ગ્રહસ્થ થવું તો થવાય જ ને. નારદ મુનિ ડાકલી વગાડવા માંડ્યા, બ્રહ્માજી આરે, હા ગ્રહસ્થ તો થવું જ જોઈએ. પણ બ્રહ્માજીએ બહુ સુંદર ઉપદેશ દીધો કે પ્રિયવ્રત, તારે બ્રહ્મચારી કેમ બનવું છે, ગ્રહસ્થ કેમ નથી થવું? પ્રિયવ્રતે કીધું કે જો મારે વૈરાગ્યશાળી જીવન વિતાવવું છે, ભગવાનનું ભજન કરવું. બ્રહ્માજી કહે કે હે પ્રિયવ્રત, જો આપણા હૃદયમાં સાચો વૈરાગ્ય હોય ને, તો આ વૈરાગ્યને બહાર પ્રકટ ન કરાય, આ વૈરાગ્યને હૃદયમાં રખાય. અને હૃદયમાં જો તમે વૈરાગ્ય રાખશો તો એ વૈરાગ્ય વધશે. અને ગામને દેખાડવા માટે જો વૈરાગ્ય લીધો હોય તો એમાં ભગવાનની પ્રાપ્તિ ન થાય. એટલે તમે હૃદયમાં વૈરાગ્ય રાખો અને બહારથી સંસારના લોકોની માટે એક આદર્શ બનો. સંસારના લોકોને ગ્રસ્ત જીવન સ્વીકાર કરી ઉપદેશ આપો. બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત મહારાજે ગ્રસ્ત આશ્રમ સ્વીકારવાની હા પાડી અને બ્રહ્માજીએ વિશ્વકર્માની પુત્રી વારહસ્યતી સાથે વિવાહ કરાવ્યો. પ્રિયવ્રતે વિવાહ કર્યા. પ્રિયવ્રતને 10 પુત્ર અને 1 પુત્રીની પ્રાપ્તિ થઈ. કારણ કે આ બધા વિવાહ પ્રજાની ઉત્પત્તિ માટે જ કરી રહ્યા હતા. એક પુત્રી જેનું નામ ઉર્જસ્વતી હતું અને પ્રિયવ્રતના 10 પુત્ર હતા. પ્રિયવ્રતે વિચાર્યું કે હું તો બ્રહ્મચારી ન બની શક્યો, કમસે કમ પુત્રને તો બનાવું. તો એ પ્રિયવ્રતને એના 3 પુત્રને બ્રહ્મચારી બનાવ્યા, કવિ, મહાવીર અને સંવત. પ્રિયવ્રતના 10 પુત્ર એમાંથી 3 પુત્ર કવિ, મહાવીર અને સંવતને બ્રહ્મચારી બનાવ્યા. અને બાકીના 7 પુત્રનું શું થયું એ બહુ સુંદર કથા છે. એકવાર રાજા પ્રિયવ્રત પ્રતાપશાળી રાજા હતા, અદભુત. હરેર અંશાંશ જન્મનો મૈત્રેય મુનિ કહી ચૂક્યા છે, ભગવાનના અંશના અંશના અંશથી આનો જન્મ થયો છે. તો એકવાર રાજા પ્રિયવ્રત સૂર્યના સંપૂર્ણ ભાગને પ્રકાશમાન બનાવવા માટે એણે સૂર્યનો પીછો કર્યો, પોતાનો દિવ્ય વિશાળ રથ ઉપર સવાર થયા અને એ દિવ્ય વિશાળ રથ ઉપર સવાર થઈ સૂર્યની પાછળ પાછળ ભાગ્યા. કહેવાય છે કે પ્રિયવ્રત રાજા સૂર્યનો પીછો કરવાથી એને 7 વખત આ પૃથ્વીની પરિક્રમા કરી. 7 વાર પરિક્રમા કરવાથી રાજા પ્રિયવ્રતના રથના જે પૈડા હતા, રાજા પ્રિયવ્રતના રથના પૈડાથી થતી પૃથ્વી ઉપર જે આંકા પડ્યા, એ આંકામાં પાણી ભરાઈ ગયું. જો બહુ સુંદર વાત, શાસ્ત્રનું એક ગૂઢ તત્વ, રહસ્યની વાત છે. આ પૃથ્વી પેલા સપાટ હતી, પણ રાજા પ્રિયવ્રતે એમના રથેથી 7 વાર આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી તો આ પૃથ્વી ઉપર એના રથના પૈડાથી 7 આંકા પડી ગયા અને એ 7 આંકામાં પાણી ભરાઈ ગયું અને એ એટલું પાણી ભરાઈ ગયું કે 7 સમુદ્ર થઈ ગયા. આપણે ઘણી વખત બોલીએ છીએ 7 સમુદર, લોકો ગાય પણ છે સંસારમાં 7 સમુદર પાર. તો આ સાચી વાત છે, શાસ્ત્રોક્ત વાત છે. 7 સમુદ્ર થઈ ગયા અને 7 સમુદ્રની વચ્ચે એક એક દ્વીપ બની ગયા, 7 દ્વીપ બની ગયા. તો જો તમે, પૃથ્વી ગોળ છે અને એક વખત પ્રિયવ્રત ફેર્યા એક સમુદ્ર, બીજી વખત ફેર્યા બીજો સમુદ્ર, ત્રીજી વખત ફેર્યા ત્રીજો સમુદ્ર, એમ 7 સમુદ્ર, એની ફરતે ફરતે 7 સમુદ્ર. બરોબર વચ્ચે જે પૃથ્વીનો ભાગ વધ્યો, જેને દ્વીપ કહેવામાં આવે, ટાપુ કહેવામાં આવે કે બેટ પણ કહેવાય, બરોબર વચ્ચે જે ટાપુ વચ્ચો અને આજુબાજુ જે સમુદ્ર થયો એ ખારા પાણીનો સમુદ્ર થયો. ખારા પાણીના સમુદ્ર પછી એક ટાપુ બન્યો ગોળ અને એની બહાર જે સમુદ્ર થયો એ શેરડીના રસનો સમુદ્ર બન્યો. એની બહાર જે ટાપુ બન્યો અને એની પછી જે સમુદ્ર થયો એ મદિરાનો સમુદ્ર બન્યો અને એની પછીના ટાપુની બહાર જે સમુદ્ર બન્યો એ ઘીનો સમુદ્ર બન્યો અને એની પછી એક ટાપુ થયો અને સમુદ્ર બન્યો એ દૂધનો સમુદ્ર બન્યો અને એની પછી એક ટાપુ અને પછી સમુદ્ર એ છાશનો સમુદ્ર બન્યો. એની પછી એક ટાપુ અને એની પછી એક સમુદ્ર બન્યો એ મીઠા જળનો સમુદ્ર બન્યો. તો આવી રીતે 7 સમુદ્ર અને 7 ટાપુ બની ગયા. એમાં વચ્ચેનો જે ટાપુ હતો, વચ્ચેનો જે દ્વીપ હતો, એ દ્વીપનું નામ જંબુદ્વીપ રાખવામાં આવ્યું. વચ્ચેના દ્વીપનું નામ જંબુદ્વીપ રાખવામાં આવ્યું. એના પછીના દ્વીપનું નામ, એ સમુદ્ર ખારા સમુદ્રની પાર એક દ્વીપ છે, એ દ્વીપ નું નામ લક્ષદ્વીપ રાખવામાં આવ્યું. એની બહાર સમુદ્ર અને પછી જે દ્વીપ છે એનું નામ શાલવલી દ્વીપ રાખવામાં આવ્યું, અને એની પછીના દ્વીપનું નામ કુક્ષદ્વીપ, એની પછી ક્રોચદ્વીપ, એની પછી શાકદ્વીપ, અને એની પછી પુષ્કર દ્વીપ રાખવામાં આવ્યું. તો આવી રીતે 7 સમુદ્ર અને 7 દ્વીપ બન્યા. અને આપણું જે આ ભારત છે ને, એ ભારત બરોબર વચ્ચેનું જે જંબુ દ્વીપ છે ને, એ જંબુ દ્વીપમાં તે પાછા 9 ખંડ થયા. આગળ કથા આવશે. જંબુ દ્વીપના 9 ખંડ અને એ 9 ખંડ માનું આ એક ભારત છે. બ્રાહ્મણો આ વાતને બહુ સારી રીતે જાણે, એટલે ક્યારે પણ યજમાનને કર્મકાંડ કરાવતા હોય તો આ દ્વીપના અને ટાપુના નામ લઈને ચાલુ કરે. તો જો પ્રિયવ્રત મહારાજના રથના પૈડાથી કેટલા મહાન રાજા છે. 7 સમુદ્ર બનાવી દીધા, 7 ટાપુ બનાવી દીધા. અને પછી આપણે તો સંસારમાં જોયું છે ને, પિતા જ્યારે અવસાન થાય તો એની પહેલા એની જેટલી પણ જમીન હોય એના પુત્રોને વેચી દે, અને પુત્રોને વેચવા માટે એને ડિવાઇડ કરે. તો અહીંયા ડિવાઇડ કરવાની જરૂર જ નહોતી. 7 પુત્ર વેધાત અને 7 દ્વીપ હતા, તો બધા પુત્રોને એક એક દ્વીપના રાજા બનાવી દીધા. એમાં પ્રિયવ્રત મહારાજના જે જ્યેષ્ઠ પુત્ર હતા એનું નામ આગ્નિગ્રહ હતું. આ આગ્નિગ્રહને પ્રિયવ્રત મહારાજે જંબુ દ્વીપના રાજા બનાવ્યા. અને પછી મહારાજ પ્રિયવ્રત તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. સુખદેવ ગોસ્વામી આ અધ્યાયના અંતમાં કહે છે કે પ્રિયવ્રત મહારાજે જે કાર્ય કર્યું છે એ કાર્ય ભગવાન સિવાય બીજો કોઈ ન કરી શકે, પણ પ્રિયવ્રત મહારાજના જ્યેષ્ઠ પુત્ર આગ્નિગ્રહ જે જંબુ દ્વીપના રાજા હતા, આ આગ્નિગ્રહે પૂર્વ ચિતિ સાથે વિવાહ કર્યા. વિવાહ પણ અદભુત, વિવાહ કરવા માટે તપસ્યા કરી, અને બ્રહ્માજી એની તપસ્યા જોઈ પૂર્વચિતિ નામની અપ્સરાને મોકલી, અને આગ્નિગ્રહે પૂર્વચિતિ અપ્સરા સાથે વિવાહ કરી 9 પુત્રને જન્મ દીધો. 9 પુત્રને જન્મ, નવે નવ પુત્રનું નામ શું હતું? જ્યેષ્ઠ પુત્રનું નામ નાભી, બીજા પુત્રનું નામ કિમ પુરુષ, ત્રીજા પુત્રનું નામ હરિ, ચોથા પુત્રનું નામ ઈલા, પાંચમો રમ્યક, છઠ્ઠો હિરણ્યમય, 7મો કુરુ, 8મો ભદ્રશ્ય અને 9મો કેતુમાલ. રાજા આગ્નિગ્રહના આ 9 પુત્ર, અને રાજા આગ્નિગ્રહનું મૃત્યુ થાય એની પહેલા રાજા આગ્નિગ્રહે આ જંબુ દ્વીપને, આ જંબુ દ્વીપના 9 ભાગ કર્યા, અને 9 ભાગ કરી એના 99 પુત્રને એક એક ભાગ વેચી દીધો. આ 9 ભાગ 9 વર્ષના નામે ઓળખાય છે. એમાંનો જે જ્યેષ્ઠ પુત્ર હતો એનું નામ નાભી હતું. હરે કૃષ્ણા હરે કૃષ્ણા,
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
ગોવિંદ ગોવિંદ.
भगवान की जय, द्वारकाधीश की जय। राजा अग्निग्रहना नव पुत्र, नवमा ज्येष्ठ पुत्र नु नाम नाभी हतु। आ नाभी ने नाभी वर्षना राजा बनाया। राजा नाभी नु चरित्र अद्भुत। राजा अग्निग्रह जीवन भर पूर्वचिती पत्नी साथे भोग करता भगवान में रुचि न थई अने अंते एनु मृत्यु थई गयो। आ नव पुत्रए मेरुनी नव पुत्री साथे विवाह कर्या। मेरुदेवी प्रतिरूपा उग्रदृष्टि लता रम्या श्यामा नारी भद्रा अने देववीती। एना ज्येष्ठ पुत्र नाभीना विवाह मेरुदेवी साथे थया। विवाह थया घणो समय थई गयो छतां पुत्रनी प्राप्ति न थई। ત્યારે રાજા નાભીએ ઋત્વિક બ્રાહ્મણોને બોલાવ્યા। બ્રાહ્મણોને બોલાવી પુત્ર પ્રાપ્તિ કરવા માટે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને યજ્ઞનું અનુષ્ઠાન કરતા સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રકટ થયા। ભગવાને કીધું બોલો શું જોઈએ છે? ત્યારે ઋત્વિજ બ્રાહ્મણોએ કીધું તમે એક કામ કરો પ્રભુ, અમારા યજમાન નાભી રાજાને એક પુત્ર પ્રાપ્ત થાય અને જેવો તેવો નહીં તમારી જેવો જ એક પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ જોતા છે। જો બ્રાહ્મણો પ્રસન્ન થઈ જાય ને તો દંપતીને ભગવાન જેવો પુત્ર પ્રદાન કરી શકે। બ્રાહ્મણોએ ભગવાનને કીધું કે પ્રભુ તમારી જેવો એક પુત્ર જોઈએ છે। ભગવાને ચોખ્ખું બ્રાહ્મણોને કહી દીધું કે હે બ્રાહ્મણ દેવતા, આ સંસારમાં મારી જેવો કોઈ બીજો છે જ નહીં, એકો એવ અદ્વિતીય। શ્રુતિમાં લખ્યું છે કે ભગવાન એક જ છે અને અદ્વિતીય, એની જેવો બીજો કોઈ આજ સુધી બન્યું નથી, મારી જેવો બીજો કોઈ છે નહીં। ભગવાન કહે કે બ્રાહ્મણો, મારી જેવો આ સંસારમાં બીજો કોઈ છે નહીં, પણ છતાંય તમે બ્રાહ્મણો છો, તમે મારા મુખ છો અને તમારા કૃત્યથી હું પ્રસન્ન છું, માટે હું સ્વયં જ, હું સાક્ષાત વિષ્ણુ આ નાભીના પુત્ર રૂપે જન્મ લઈશ। સમય જતા સુખદેવ ગોસ્વામી વર્ણન કરે, દિગંબર સંન્યાસી અને ઉર્ધ્વરેતા મુનિઓને શિક્ષા દેવા માટે નાભીના પુત્ર રૂપે ભગવાન શ્રી વિષ્ણુ ઋષભદેવના રૂપે પ્રકટ થયા। બોલો ઋષભદેવ ભગવાન કી
જય,
ઋષભદેવ ભગવાન કી
જય,
ઋષભદેવ ભગવાન કી
જય।
તમને લિંક ખબર હોવી જોઈએ, બ્રહ્માના પુત્ર પ્રિયવ્રત, પ્રિયવ્રતના આગ્નિગ્રહ, આગ્નિગ્રહના નાભી અને નાભીના ઋષભદેવ। પરંપરામાં ભગવાનનો અવતાર થયો છે, ઋષભદેવનું ચરિત્ર અદ્ભુત છે। ઋષભદેવ જ્યારે નાના હતા ઇન્દ્રને એક વખત અહંકાર થયો અને અહંકારના કારણે ઇન્દ્રએ નાભી વર્ષમાં વરસાદ ન કર્યો, ઇન્દ્રએ વરસાદ ન મોકલ્યો અને ખેડૂતો દુઃખી થઈ ગયા અને ઈ સમયે આ ઋષભ નામના બાળકે પોતાના યોગ બળથી એના નાભી વર્ષમાં વરસાદ ઉત્પન્ન કરી નાખ્યો। દેખાવામાં બહુ સુંદર હતા, સુંદર ગુણ હતા, એટલે આનું નામ ઋષભ રાખવામાં આવ્યું। ઋષભનો અર્થ જ થાય શ્રેષ્ઠ, શ્રેષ્ઠ હતા। આવા ઋષભદેવે નાભી રાજાએ જોયું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે અને મને તો ભગવાનનો અંશ એવા ઋષભદેવ નામનો પુત્ર પ્રાપ્ત થયો છે। રાજા નાભીએ ઋષભદેવને રાજા બનાવ્યા અને રાજા બનાવી ઇન્દ્ર દ્વારા પ્રદત્ત જયંતી સાથે ઋષભદેવના વિવાહ કરવામાં આવ્યા. ભગવાન ઋષભદેવના જયંતી સાથે વિવાહ થયા અને 100 પુત્રને જન્મ દીધો અને 100 એ 100 પુત્ર બાપાનું નામ ઉજ્જવળ કરી નાખે એવા. એનું કારણ શું હતું? ઋષભદેવની શિક્ષા. ઋષભદેવના 100 પુત્ર, 100થી જ્યેષ્ઠ પુત્ર જેનું નામ ભરત હતું, એવો પુત્ર પ્રાપ્ત થયો. ઈ ભરતે એવું પરાક્રમ કર્યું, એવું રાજ્ય, એવું રાજ કર્યું કે આજે પણ ઈ ભરતના નામે આપણું ભારત ઓળખાય છે. ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત, બીજા 9 પુત્ર રાજકુમાર થયા, 81 પુત્ર કર્મકાંડી બ્રાહ્મણ થયા અને બાકીના 9 પુત્ર 9 યોગેશ્વર થયા. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવીર હોત્ર દ્રુમિલ ચમસ કરભાજન. આ ઋષભદેવના 9 પુત્રોની કથા ભાગવતના 11મા સ્કંદમાં આપણે સાંભળશું. પણ ઋષભદેવનો જે ઉપદેશ છે, 100 પુત્રને જન્મ આપી, આજના પિતા જેવા પિતા નહોતા. બસ આજના પિતા શું કે, તમારે મારી જેવો બિઝનેસમેન બનવાનું છે, ધંધો કરવાનો છે. પણ એક સમયની વાત, બ્રહ્માવર્ત નામના દેશમાં ઋષભદેવે એમના 100એ 100 પુત્રને બોલાવ્યા અને 100 પુત્રને શિક્ષા આપી હતી. આમ તો ઘણા બધા લોકો એકત્રિત થયા હતા, પણ ભગવાન ઋષભદેવે એના 100 પુત્રને જે શિક્ષા આપી છે, શાસ્ત્રમાં અમર છે, અદભુત શિક્ષા. સૌ પ્રથમ ભગવાન ઋષભદેવ એમના પુત્રોને કહે છે કે હે મારા પુત્રો, નાયમ દેહો દેહ ભાજા નિર્લોકે કષ્ટાન કામાન અહર્તે વિટ ભુજામ્યે યે તપો દિવ્યમ પુત્ર કાયે ન સત્વમ શુદ્ધે તસ્માત બ્રહ્મ સૌખ્યમ તુનંત. હે મારા પુત્રો, નાયમ દેહો દેહ ભાજાન નિર્લોકે, આ નરી, આ મનુષ્ય શરીર, આટલું સુંદર મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, આ મનુષ્ય શરીર કષ્ટાન કામાન અહર્તે વિટ ભુજામ્યે, મળ ખાવા વાળા સુવર અને પ્રાણીઓ જેમ જીવવા માટે નથી મળ્યું. હે મારા બાળકો, આ મનુષ્ય જીવન પ્રાણીઓની જેમ ભોગવવા માટે નથી મળ્યું. તો માનો આ છોકરાઓ પૂછે તો, પિતાજી આ શરીર શા માટે મળ્યું છે? ભગવાન ઋષભદેવ કહે, હે મારા પુત્રો, કષ્ટાન કામાન યે તપો દિવ્યમ, આ મનુષ્ય જીવન તપસ્યા કરવા માટે મળ્યું છે. જ્યારે ભગવાન ઋષભદેવે કીધું કે યે તપો દિવ્યમ, આ મનુષ્ય જીવન તપસ્યા કરવા માટે મળ્યું છે, તો આપણા ભારત વર્ષમાં એક એવો ધર્મ છે, હું નામ લેવા નથી માંગતો, એક એવો સંપ્રદાય છે જે ઋષભદેવને પોતાના ભગવાન માને છે, અને ઋષભદેવનો આ શ્લોક સાંભળી તપસ્યા કરવા માંડે. ચપ્પલ વગર રખડે, એના હાથેથી એના વાળોને ખેંચી લે, એનું જીવન જ તપસ્યામય, રાત દિવસ તપસ્યા કરે. પણ એ મૂર્ખાઓને એ નથી ખબર ઋષભદેવે કેવી તપસ્યા કરવાનું કીધું. યે તપો દિવ્યમ, ઋષભદેવ ખાલી તપસ્યા કરવાનું નથી કહેતા, હે મારા પુત્રો, કોરી તપસ્યા નથી કરવાની, દિવ્ય તપસ્યા કરવાની છે. પણ મૂર્ખાઓ દિવ્યને ભૂલી ગયા, ખાલી તપસ્યા કરવા માંડ્યા, એક ઠેકાણે થી બીજે ઠેકાણે. આ માણા મોરા થી રાજકોટ ચપ્પલ પહેર્યા વગર હાલીને વહી જાવ તો કઈ ભગવાન ન મળે, પણ એ લોકોનું માનવું છે કે બસ ચપ્પલ પહેર્યા વગર ચાલો એટલે ભગવાન મળશે. એમ ભગવાન મળે? દિવ્ય તપસ્યા કરવી જોઈએ. દિવ્યનો અર્થ થાય ભગવાન માટે તપસ્યા કરવી જોઈએ. હે મારા પુત્રો, દિવ્ય શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. સમય નથી આપણી પાસે, પણ તમે એટલું જ સમજો કે તપો દિવ્યમ નો અર્થ થાય ભગવાનની ભક્તિ. આ મનુષ્ય જીવન પ્રાણીઓ જેમ જીવવા માટે નહીં, પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે મળે છે. પુત્ર કાયે ન સત્વ, માનો એ સો પુત્ર પૂછે, પિતાજી ભક્તિ કરવાથી શું મળશે? અરે ભગવાન ઋષભદેવ કે શુદ્ધેતિ અસ્માત, ભક્તિ કરવાથી હૃદય પવિત્ર થઈ જશે, શુદ્ધ થઈ જશે. તો ફરીથી પુત્રો પૂછે, હૃદય શુદ્ધ થવાથી શું મળશે? ત્યારે ઋષભદેવ કે બ્રહ્મ સૌખ્યમ તુ અનંતમ. હૃદય શુદ્ધ થવાથી બ્રહ્માનંદ ભગવત સુખ પ્રાપ્ત થશે, અદભુત સુખ પ્રાપ્ત થશે. તમારે નિત્ય સુખી થવું હોય, વાસ્તવમાં સુખી થવું હોય, તો ભગવાનની ભક્તિ કરજો. એવમ મનઃ કર્મ વશમ પ્રયુક્તે અવિદ્યા આત્મની ઉપદીય માને પ્રીતિ ન યાવન મય વાસુદેવે ન મુચ્યંતે દેહ યોગે ન તાવત. હે મારા પુત્રો, આ સંસારમાં મન જ બંધનનું કારણ છે. આપણને જે આ મન મળ્યું છે ને, આ મન આપણને નરકમાં પહોંચાડે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષ. એટલા માટે આપણા મનને વશમાં કરી, તમારા બધાના મનને વશમાં કરી તમારું મન મુજ વાસુદેવમાં લગાડજો. પ્રીતિ ન યાવત, જ્યાં સુધી મય વાસુદેવે મુજ વાસુદેવ કૃષ્ણમાં તમારી પ્રીતિ ઉત્પન્ન નહીં થાય, ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. ન મુચ્યતે દેહ, ત્યાં સુધી આ પુનરપી જનની જઠરે શયનમ, આ પુનઃ પુનઃ માતાના ગર્ભમાં જન્મ લેવો અને મરવું, આ ફેરો ત્યાં સુધી નહીં ટળે જ્યાં સુધી મુજ વાસુદેવ કૃષ્ણ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન નહીં થાય. આ સત્ય વાત છે ભક્તો. 84 લાખના ચક્કરમાંથી જો મુક્ત થવું હોય ને, તો વસુદેવ નંદન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં પ્રીતિ ઉત્પન્ન કરે. પ્રીતિ ઉત્પન્ન કરવા માટે શું કરવું જોઈએ? માનો પૂછ્યું, પિતાજી પ્રીતિ કૈસે ઉત્પન્ન હોગી? ભગવાન કે ચરણો મેં હમ કૈસે પ્રેમ ઉત્પન્ન કરેંગે? ત્યારે ભગવાન ઋષભદેવ કહે છે, મહત સેવા દ્વારમ આહુ વિમુક્તે. હે મારા પુત્રો, ભગવાનના ચરણોમાં જો પ્રેમ ઉત્પન્ન કરવો હોય ને, તો મહાન મહાન મહાત્માઓની શુદ્ધ ભક્તોની સેવા કરજો. શુદ્ધ ભક્તોની સેવા કરવાથી ભગવાનના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન થશે. શુદ્ધ ભક્તની સેવા કરવાનો અર્થ શું છે? શુદ્ધ ભક્તોની સેવા કરવાનો અર્થ છે શુદ્ધ ભક્તોના મોઢેથી કથા સાંભળજો. શુદ્ધ ભક્તોના મુખમાંથી કથા સાંભળશો, નિશ્ચિત ભગવાનના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન થશે. અને માનો પૂછે કે જો અમે ભક્તોનો સંગ નહીં કરી તો કહે છે, તમો દ્વારમ યોશિતા સંગી સંગમ. જો તમે તમારા જીવનમાં સત્સંગ વૈષ્ણવોનો સંગ નહીં કરો અને કોઈ ખરાબ વ્યક્તિનો દુસંગ કરી લેશો, તો ખરાબ વ્યક્તિનો સંગ જ તમને નરકમાં પહોંચાડી દેશે. યોશિતા સંગી સંગ. જે લોકો રાત દિવસ સ્ત્રીઓની ચર્ચા કરે, સ્ત્રીઓની વાત કરતા હોય, ભોગી હોય, કામી હોય, આવા લોકોનો સંગ કરવાથી વ્યક્તિ નરકમાં જાય. નરકમાં જવાથી બચવું હોય તો હે મારા પુત્રો, ભક્તોનો સંગ કરજો. ભક્તોનો સંગ કરવાથી ભગવાનના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થશે. મહાંત નસ્તે સમચિત્તા પ્રશાંતા. પિતાજી ભક્ત કોને કહેવાય? અમારે કેવી રીતે ઓળખવા ભગતને? ત્યારે ભગવાન ઋષભદેવ કહે છે, જે ભક્ત હોય ને એ મહાન હોય, એ સમચિત હોય. ભક્ત હંમેશા મહાન હોય, બધા પ્રત્યે એનો સમભાવ હોય, કોઈની પ્રત્યે રાગ કોઈની પ્રત્યે દ્વેષ ન કરે, એ શાંત હોય, એના હૃદયમાં ક્યારેય કામના ન હોય, અને એ ભગવાનની શુદ્ધ ભક્તિ કરતો હોય, એને ભક્ત કહેવાય. તો આવા ભક્તોનો સંગ કરજો. અને હું તમને આ ઉપદેશ એટલા માટે આપું છું કારણ કે હું તમારો પિતા છું. હું તમારો પિતા છું એટલે તમને આ ઉપદેશ આપવા માટે બેઠો છું. કારણ કે પિતાનું કર્તવ્ય છે પોતાના પુત્રને ઉપદેશ દેવો, સારી શિક્ષા આપવી. ભગવાન ઋષભદેવ કહે છે કે જે પિતા એના પુત્રને ભક્તિ નથી આપતા, જે પિતા એના પુત્રને ભક્ત નથી બનાવી શકતા, એ પિતા પિતા જ નથી. ખાલી પિતાની વાત નથી કરતા, કે છે ગુરુર ન સસ્યાત સ્વજનન ન સસ્યાત, પિતા ન સસ્યાત જનની ન સસ્યાત, દેવમ ન સસ્યાત પતિશ્ચ સસ્યાત, ન મોચે ન સમુપેત મૃત્યુ. એ ગુરુ ગુરુ નથી, એ પિતા પિતા નથી, એ માં માં નથી, અને એ પતિ પતિ નથી જે એના આશ્રિતોને ભગવાનની ભક્તિમાં નથી લગાવી શકતા. સંસારમાં પિતા તો તરત બની જાય, લગ્ન કર્યા નથી ને છોકરા થયા નથી. નકરું છોકરા કરવાથી પિતા નથી બનાતું, વાસ્તવમાં પિતા પોતાના પુત્રને ભક્તિ આપે એ છે પિતા. આજે સાંજે આપણે કથા સાંભળશું પ્રહલાદ મહારાજની. પ્રહલાદ મહારાજે એના જીવનમાં ક્યારેય હિરણ્યકશ્યપને પિતા નથી કીધું, કારણ કે પિતા હતા જ નહીં. પિતા તો એને કહેવાય જેના પુત્રને ભક્તિમાં લગાવે, અને પોતાના પુત્રને ભક્તિમાં જે ન લગાડી શકે એ પિતા પિતા. પ્રભુપાદજી તો અહીંયા સુધી કહે છે કે ખબરદાર, જો તમે તમારા પુત્રોને ભક્ત ન બનાવી શકતા હો તો ક્યારેય પુત્ર પેદા ન કરતા, અને જો તમે તમારા પુત્રને ભક્ત બનાવી શકતા હો તો 100 પુત્ર પેદા કરો, એમાં કોઈ વાંધો નથી. છે તાકાત પુત્રને ભક્ત બનાવવાની, તો જ પુત્ર પેદા કરવા જોઈએ, શાસ્ત્રનું કથન છે. ભગવાન ઋષભદેવ એના પુત્રને ભક્ત બનાવી રહ્યા છે. જો ગુરુ બનવું હોય એ જ ગુરુ ગુરુ છે જે એના શિષ્યને ભક્ત બનાવી શકે, અને એ પતિ પતિ છે. લગ્ન તો બધાને કરવા હોય પણ પતિ આમ તો નથી બનાતું. જ્યારે તમે તમારી પત્નીને ભક્ત બનાવી શકતા હો ત્યારે લગ્ન કરજો, નહીં તો એ પોતાની પત્નીને જે ભક્ત ન બનાવી શકે એ પતિ પતિ નથી, ચોખ્ખું લખ્યું છે ભાગવતમાં. લગ્નનો આપણામાં જો સામર્થ્ય ન હોય, આપણામાં શક્તિ ન હોય તો લગ્ન ન કરવા જોઈએ. આપણામાં શક્તિ હોય જોઈ લેવું જોઈએ, માપી લેવું જોઈએ કે મારી પત્ની અને છોકરાને હું ભક્ત બનાવી શકું એમ છું, તો લગ્ન કરવા જોઈએ, પુત્ર પેદા કરવા જોઈએ. બાકી આવું સામર્થ્ય નથી, પડ્યું રહેવું જોઈએ ખૂણામાં. ભગવાન ઋષભદેવ કહી રહ્યા છે ન મોચે ન સમુપેત મૃત્યુ. આ તો હું તમારો પિતા છું ને એટલે તમને ઉપદેશ આપું છું. દરેક પિતાને આ સિદ્ધાંત જીવનમાં ઉતારવા જેવો છે. બનાવજો પોતાના પુત્રને ભક્ત, પોતાની પત્નીને ભક્ત બનાવજો. ઘણી વખત લોકો કહેતા હોય કે અમારા છોકરા ભક્તિ નથી કરતા, અમારા છોકરા માળા નથી કરતા. તમે ક્યારે માળામાં હાથ નાખ્યો? તમારા છોકરા નાખે? અમારા છોકરા રાત દિવસ ટીવી જોવે છે તો તમે શું કરો છો? છોકરાઓને ભક્ત બનાવવા માટે પેલા આપણે બનવું પડશે, અને આપણી સંતાનો આપણને જોશે. આપણે જે વ્યક્તિને જે વસ્તુને પ્રાયોરિટી આપશું, આપણે જે વસ્તુને પ્રમુખતા આપશું, છોકરો એને પ્રમુખતા આપશે. તમે જો છોકરાઓને સુધારવા બહુ સરળ છે, બહુ સરળ. મારા જીવનનો અનુભવ છે, છોકરા તમારી પાસેથી કાંઈ પણ માગે, કોઈ પણ વસ્તુ માગે, માતા પિતાને કેવું જોઈએ કે હા હું તને આપીશ પણ તારે 2 માળા કરવાની, આજે પણ મને એ દિવસ યાદ આવે છે જયારે હું બહુ નાનો હતો, 4 થી 5 વર્ષનો. એક વાર મારે થમ્સઅપ પીવી હતી, થમ્સઅપ, તો મેં મારા પિતાજીને કીધું મારે થમ્સઅપ પીવી છે. મને કે આજનો દિવસ મંદિરમાં આવો તો તને થમ્સઅપ પીવડાવું. તો રવિવારે સવારમાં 4:30 વાગે મંદિરમાં લઈ ગયા અને રાતે 10 વાગે ઘરે લાવ્યા, પણ થમ્સઅપ પીવડાવી, પણ આખો દિવસ ભક્તિ કરી. એક વખત નહીં, વારંવાર. અને એનું ફળ તમારી સામે બેઠું છે. છોકરાઓને ભક્ત બનાવી શકાય, પણ માતા પિતામાં આ બુદ્ધિ હોવી જોઈએ, માતા પિતાની ભક્તિ કરવી જોઈએ. આપણે પાન માવાને તમાકુ ખાવી છે અને છોકરાઓને સાધુ બનાવવા છે તો એ ક્યારેય ન બને. એ તો હોમાં એક કદાચ પાકી જાય. સૌ પ્રથમ આપણે ભક્તિ સ્વીકાર કરીએ અને ત્યારબાદ છોકરાઓને ભક્તિ આપીએ. ભગવાન ઋષભ દેવ એમના 100 પુત્રોને, એટલા માટે તો 100એ 100 પુત્ર પરાક્રમી થયા. ઇતિહાસમાં એનું નામ અમર થઈ ગયું. અને એમાં જે જ્યેષ્ઠ પુત્ર હતા તો અદભુત થયા. ઋષભદેવ 100 પુત્રોને ઉપદેશ આપી, 100એ 100 પુત્રને ભક્ત બનાવી સંન્યાસ ગ્રહણ કર્યો. એમના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજા બનાવ્યા, રાજતિલક કરી સંન્યાસ ધારણ કર્યો. અને પછી ઘર છોડી દીધું, રાજમહેલ છોડી અનેક અનેક ગામોમાં ફરતા રહ્યા. જ્યારે ભગવાન ઋષભદેવ અલગ અલગ જંગલોમાં વિચરણ કરતા તો ગામના લોકો એની પર થૂંકતા, પથ્થર મારતા, ગાળ્યું દેતા, છતાં એ વિચલિત નહોતા થતા. અને આજે કહેવાતા ભક્તો આપણે આપણી જાતને ભક્ત માનીએ છીએ. થોડું કંઈક ઓકે કહી દીધું હોય તો ક્રોધનો પાર ન રહે, ક્રોધિત થઈ જાય. એક શબ્દ સંભળાયો હોય તો સામે 10 શબ્દ સંભળાવી જાય. આને ભક્ત નો કહેવાય. ઋષભદેવ સહન કરતા અને જોયું કે સંસારના લોકો મારો અપરાધ કરી રહ્યા છે. તેણે એક અલગ વૃત્તિ ધારણ કરી. કેવી વૃત્તિ? એક જગ્યા પર પડ્યા રહેતા, સૂતા સૂતા મળ ત્યાગ કરે, સૂતા સૂતા ભગવાનનું નામ લે, સૂતા સૂતા ખાય, એક જગ્યા પર બેઠા બેઠા બધું કરે. પણ છતાંય એના મળમાંથી પણ 10 યોજન સુધી સુગંધ આવતી. ભગવાન હતા, દિવ્ય શરીર હતું. સુખદેવ ગોસ્વામી કહે કે આમ તો સુખદેવ ઋષભદેવ ભગવાન પાસે અનેક સિદ્ધિ પ્રાપ્ત થતી, યોગના બળથી અનેક સિદ્ધિ ઋષભદેવ પાસે આવી, પણ એકેય સિદ્ધિ સ્વીકાર ન કરી, ઠુકરાવી દીધી. મહારાજ પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને પૂછે કે લોકો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાત દિવસ મહેનત કરે છે અને આ ઋષભદેવે સિદ્ધિ એકેય સ્વીકાર ન કરી. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે જેમ એક ચતુર સિંહ, એક ચતુર હાવજ, ચતુર સિંહ હરણ ઉપર વિશ્વાસ નથી કરતો, એમ એક ચતુર ભક્ત સિદ્ધિઓ ઉપર વિશ્વાસ નથી કરતો. સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ સિદ્ધિમાં માણસ એટલો ફસાઈ જાય, ભક્તિ ભૂલી શકે. અને ભગવાન ઋષભદેવે સિદ્ધિ સ્વીકાર ન કરે. અને અંતે ઋષભદેવ એની લીલાને સ્મરણ કરતા જંગલની દાવા અગ્નિમાં એણે પોતાનું શરીર ત્યાગી દીધું. સુખદેવ ગોસ્વામી આ અધ્યાયના 5મા અધ્યાયના અંતમાં લખે છે, 6ઠા અધ્યાયના અંતમાં લખે છે કે ભગવાન ઋષભદેવે જેવું જીવન જીવ્યું છે આવું જીવન ભગવાન સિવાય બીજા કોઈ ન જીવી શકે, પણ કળિયુગમાં એવો પાખંડ થશે કે કળિયુગના લોકો ઋષભદેવનું અનુકરણ કરશે. એ કળિયુગના મૂર્ખાઓને ખબર નથી ભગવાનનું અનુકરણ ન કરાય, ભગવાનનું અનુસરણ કરાય. કળિયુગના લોકો ઋષભદેવની શિક્ષાને સ્વીકારવાને બદલે ઋષભદેવના જીવનનું અનુકરણ કરશે, તપસ્યા કરશે, નગ્ન ફરશે, અને આવું કરી નરકને પ્રાપ્ત થશે. આટલું કહેતા અધ્યાયને સમાપ્ત કરે છે. હવે સુખદેવ ગોસ્વામી ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરતની કથા સંભળાવી રહ્યા છે. ભરત ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર અને ઋષભદેવે તેમને રાજા બનાવ્યા છે, અદ્ભુત રાજા. રાજા ભરતના વિવાહ વિશ્વરૂપની પંચજની નામની પુત્રી સાથે વિવાહ થયા અને ત્રણ સંતાન પાંચ પુત્રની પ્રાપ્તિ થઈ. રાજા ભરતના પાંચ પુત્ર સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને પાંચમા પુત્ર ધૂમ્રકેતુ. કહેવાય છે કે સહસ્ત્ર હજાર વર્ષ સુધી રાજા ભરતે રાજ કર્યું અને કેવું રાજ, એના રાજ્યમાં કોઈ દુખી નહીં. અને એટલા યજ્ઞો કર્યા, એટલા યજ્ઞો કર્યા, જો વર્ણાશ્રમ ધર્મનું કોઈ બરાબર રીતે પાલન કરે તો નિશ્ચિત એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. રાજા ભરત ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હજારો યજ્ઞ કર્યા, હજારો વર્ષ સુધી એને રાજ કર્યું અને જ્યારે મોટા પુત્રને રાજા બનાવ્યા અને એ સમયે રાજા ભરતનું મન ભગવાનમાં લાગી ગયું. રાજા ભરત લાખો લાખ દાસ દાસી રાજ રજવાડા છોડી હરિદ્વારમાં પુલ આશ્રમ ક્ષેત્રમાં જઈ ભગવાનની ભક્તિ કરવાનું પ્રારંભ કર્યું. રાજા હતા છતાંય ભગવાનની ભક્તિમાં લાગ્યા. અને કેવી ભગવાનની ભક્તિ! સૌ પ્રથમ ભગવાનનું નામ લેતા ધીરે 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 ભક્તિમાં વધારો થતો જાય. રૂપ ગોસ્વામી ભક્તિ સામૃત સિંધુમાં વર્ણન કરે છે કે ભક્તિના નવ સ્તર છે. સૌથી પહેલા શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રદ્ધા થાય પછી વ્યક્તિ સાધુઓનો સંગ કરે. સાધુઓનો સંગ કર્યા બાદ ભજન ક્રિયા કરવા મળે. ત્યારબાદ હજી ઉપર આવે અનર્થ નિવૃત્તિ, એની ઉપરનું સ્ટેજ નિષ્ઠા, પછી રુચિ, પછી આસક્તિ, પછી ભાવ અને પછી પ્રેમના સ્તરે પહોંચી જાય. રાજા ભરત એ હરિદ્વારમાં ભગવાનની ભક્તિ કરે, શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ અને ભાવના સ્તર ઉપર પહોંચી ગયા. ભક્તિની શ્રેષ્ઠ સીમા ઉપર પહોંચી ગયા છે રાજા ભરત. અને કેવી શ્રેષ્ઠ સીમા! ભગવાનનું નામ યાદ આવતા વાણી ગદગદ થઈ જાય, આંખમાંથી અશ્રુ ધારા વહેવા માંડે, અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થવા માંડ્યા. જે વિકાર ચૈતન્ય મહાપ્રભુના શરીરમાં જોવા મળે છે, અષ્ટ સાત્વિક વિકાર. અષ્ટ સાત્વિક વિકાર વાણી ગદગદ, આંખમાંથી આંસુ, રોમાંચ કંપાશુ તરંગ બાજો, હૃદયમાં તરંગો ઉત્પન્ન થાય અને રૂવાટા પેડા થઈ જાય ભગવાનનું નામ યાદ આવતા, એવી સ્થિતિ રાજા ભરતને આવી ગઈ. બસ ભગવાનની પ્રાપ્તિ કરવામાં થોડુંક જ છે. ભાવના સ્તરે રાજા ભરત પહોંચ્યા છે. પણ દુઃખની વાત, એક દિવસનો સમય રાજા ભરત ધ્યાનમાં બેઠા હતા, ભગવાનની લીલાનું ચિંતન કરતા હતા. એ સમયે એક હરણીની પાછળ એક સિંહ દોડતો હતો. સિંહનો શિકાર હરણી. હરણી આગળ આગળ દોડે, સિંહ પાછળ પાછળ. એ હરણી ગર્ભવતી હતી, એના ગર્ભમાં એક હરણ, હરણનું બચ્ચું હતું. અને એ ગંગા નદી વહેતી હતી. હરણી જેમ એ ગંગા નદીને છલાંગ મારીને ઉલાપાર જાય, સિંહ પણ ઉલેપાર વહી ગયો. પણ જેમ એ ગંગા નદીને પાર કરે, એના ગર્ભેથી એને પુત્રનો પ્રસવ કર્યો. અને સિંહની દહાડ સાંભળી રાજા ભરતની આંખ ખુલી ગઈ. આંખ ખુલતાની સાથે જોયું કે હરણી અને સિંહ બે વયા ગયા, એનું બચ્ચું ત્યાં રહી ગયું. એ ભાવના સ્તરે પહોંચેલા એ રાજા ભરતના હૃદયમાં દયા આવી, અને દયાને કારણે એ હરણીના બચ્ચા હરણને બચાવી લીધું. પછી હરણને લઈને ઘરે આવ્યા. હવે હરણને બચાવીને ત્યાં છોડી દીધું હોત તો ચાલે, પણ જો એક ભૂલ, એ હરણ હરણીના બચ્ચાને હરણને લઈ ઘરે આવ્યા, પછી એને ભોજન કરાવવું, પાણી પીવડાવવું, એની સેવા કરવા માંડ્યા. એ હરણના બચ્ચાને એની સાથે સુવડાવે, સાથે ખવડાવે, એની સાથે રમવા માંડ્યા. રમતા રમતા અહીંયા એ જે ભાવના સ્તરે પહોંચી ગયા હતા, ભગવાનની ભક્તિ સાધન જે કરતા હતા, એ ધીરે ધીરે છૂટવા માંડ્યું. અને હરણમાં એટલા આસક્ત થઈ ગયા, એટલા આસક્ત થઈ ગયા સુખદેવ ગોસ્વામી કે હવે તો એને ગાયત્રી કરવાનું ભૂલી ગયા. ગાયત્રીનો સમય ભૂલાતો ગયો, સોળ માળા કરવી એ ભૂલાઈ ગયું, અને ધીમે ધીમે એ હરણના બચ્ચામાં પૂરેપૂરા આસક્ત થઈ ગયા. એક દિવસની વાત, એ હરણનું બચ્ચું જંગલમાં ફરતા ફરતા કઈક ખોવાઈ ગયું, અને એ ભરતે જોયું કે હરણનું બચ્ચું સાંજ થયું પણ ઘરે આવ્યું નહીં. ગોતવા ગયા, ગોતતા ગોતતા હરણના બચ્ચાને ગોતતા ગોતતા રાજા ભરતના પ્રાણ નીકળી ગયા. પ્રાણ નીકળી ગયા, અંત સમયે એની મતિ હરણમાં રહી ગઈ. અને ગીતામાં ભગવાને કીધું છે, અંત કાલે છે, અંતિમ સમયે, મૃત્યુના સમયે, યમયમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતંતે કલેવરમ. મૃત્યુના અંતિમ સમયે જેવી મતિ હોય, જ્યાં આપણું મન અને ધ્યાન હોય, એને એવું શરીર પ્રાપ્ત થાય. મહાભાવના સ્તરમાં છતાંય મર્યા પછી હરણ બન્યા, હરણમાં આસક્તિ રહેવાને કારણે હરણ બન્યા. અમારા ગુરુ મહારાજ આ પ્રસંગમાં બહુ સુંદર વાત કરે છે કે ક્યારેય કોઈ વ્યક્તિને એકલા ભક્તિ ન કરવી જોઈએ. પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કહે છે કે એ રાજા ભરતે પોતાના એક શિષ્યને કદાચ સાથે રાખ્યો હોત ને, એક વ્યક્તિ જો એની સાથે હોત તો એને કહેત કે પ્રભુ તમે આવું થઈ ગયા, હરણમાં આસક્ત થઈ ગયા, તોય એને રોકેત. પણ એકાંતમાં ભક્તિ કરવાને કારણે, એકલા ભક્તિ કરવાને કારણે પતન થઈ. બીજો જન્મ હરણનો થયો, પણ આગલા જન્મમાં ભક્તિ કરી હતી એટલે એને બધું યાદ હતું. અને પછી તો હરણના શરીરમાં એને બહુ અફસોસ થતો હતો કે અરે બાપ રે બાપ, ક્યાં હું પહોંચી ગયો તો અને હરણ બન્યો. અને એટલો અફસોસ, એટલો અફસોસ થયો, એક સમયની વાત, એ ગંડકી નદીમાં પડી આત્મહત્યા કરીને મરી ગયો. અને એનો ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ઘરે થયો. અને એને બે જન્મ યાદ હતા કે હું રાજાએ હતો, હરણે બન્યો. હવે એને જન્મથી જ નિશ્ચય કરી લીધો કે આ જન્મમાં કોઈની હારે વાત નથી કરવાની થતી, ખાલી ભગવાનની ભક્તિ. કારણ કે અનુભવ જેને થઈ ગયો હોય ને, પછી તો એ સુધરી જાય. તે બ્રાહ્મણના ઘરે જન્મ થયો, અને જન્મતાની સાથે જ મૂર્ખનું નાટક કર્યું, કોઈની સાથે બોલે નહીં. સ્કૂલમાં મોકલવામાં આવ્યા તો સ્કૂલમાં ક ખ ગ કઈ ન શીખી ગયા. પછી એના પિતાજીએ વિચાર કર્યો કે આનું જીવન કેમ વિતાવશે, ગાયત્રી મંત્ર શીખવાડી દઉં, યજમાન લોકો લઈ જશે તો બે પાંચ રૂપિયા મળી જાય, જીવન ચાલે. બ્રાહ્મણ પિતાએ ગાયત્રી મંત્ર માટે ઓમ ભૂ ભુવસ્વઃ ઓમય ન બોલી ગયા. સમર્થ હતા પણ આ જન્મમાં કઈ કરવાનું ન થતું, માત્ર ભગવાનની ભક્તિ. અંતે પિતાજીનું મૃત્યુ થઈ ગયું. બે ભાઈ હતા, અને ભાઈના જયારે લગ્ન થયા તો પછી ભાભીયું મેણા મારવા માંડી કે આ કઈ કામના નથી, આ કઈ કરતા નથી. એના ભાઈ ગમે એ ધંધે, ગમે એ દુકાને બિહારે, પણ આ તો એના નામમાં મસ્ત હોય, મગ્ન હોય, કોઈ કામના નહીં, જડની જેમ રહેતા હતા. જડની જેમ રહેવાને કારણે સંસારના લોકો એને જડ ભરત કહેવા માંડ્યા. આ તો હાવ જડ જેવો છે, જડ ભરત. ત્યારે અંતે એના ભાઈએ વિચાર કર્યો, હાલો એક કામ કરો, આમ તો કાંઈ કામમાં આવે એમ નથી, આને ખેતરમાં રાખો. ખેતરમાં ઓડું રાખે ને આપણે, કોઈ ચકલી કે પ્રાણી આવીને અનાજ ખાઈ ન જાય. તો જળ ભરતને કીધું, તમે ખેતરમાં ઉભાર્યો ને ધ્યાન રાખજો. તો આ ક્યારે ના નહોતા પાડતા, કોઈ પણ વસ્તુમાં ના નહીં. ઓકે, ખેતરમાં ઉભા રહેતા અને ચકલી ને કાગડા આવતા અનાજને ખાવા માટે. તો આ એટલું જ કહેતા, રામજી કી ચીડિયા, રામજી કા ખેત, ખાવરી ચીડિયા ભર ભર પેટ, આ બધું રામનું છે, ખાતા રહ્યો ખાતા રહ્યો. આ ભક્તનો સ્વભાવ છે. સંત તુકારામનું નામ તમે સાંભળ્યું હશે. ભક્તનો સ્વભાવ દેવાનો હોય. સંત તુકારામ જ મને નામ હું ભૂલું છું, જે હોય. રાત દિવસ ભજન કરતા, જ્યાં ભગવાનનું ભજન થાય ત્યાં બેસી જતા. એક દિવસ એની પત્નીએ એટલા મેણા માર્યા, તમે કાંઈ કામના નથી, તમે કાંઈ કરતા નથી, હવે એક કામ તો કરો, ખેતરમાં શેરડી ઉગી છે ને કાપીને તો લેતા આવો ઘરે. તો ગયા ખેતરમાં અને શેરડી કાપી અને ભારો બાંધી માથે નાખીને આવતા હતા. તો રસ્તામાં કેટલાય છોકરાઓ મળ્યા, પ્રભુ અમને શેરડી ખાઈ છે. તો કહેતા લઈ લો, એક એક હાંઠો બધા લઈ લો. તો ધીમે રસ્તામાં બધા શેરડી માંગતા ગયા, ઘરે પહોંચ્યા તો એક હાંઠો વજ્યો, શેરડીનો એક હાંઠો વજ્યો. એની પત્નીએ કીધું, આ શું, તમે શેરડી લેવા ગયા હતા કે એક હાંઠો લેવા ગયા હતા? તો પતિદેવે કીધું કે હું તો ગયો તો આખા ખેતરમાં શેરડીને વાઢી અને લઈને ભારો બાંધીને આવતો હતો, પણ રસ્તામાં બધાએ માંગી તો મેં બધાને આપી દીધી, આ એક શેરડી વધી. એની પત્નીને એટલો ક્રોધ આવ્યો, એ શેરડીને હાથમાં લઈને જોરથી એને વાહામાં મારી, શેરડીના બે કટકા થઈ ગયા. ત્યારે સંત તુકારામ એટલું જ બોલ્યા, જો ભગવાનની કેટલી આપણી પર કૃપા છે. એક શેરડી હતી, ભગવાનની કૃપાથી બે થઈ ગઈ, એક તું ખા ને એક હું ખાઉં. આ છે ભક્તનો સ્વભાવ, દેવાનું જાણો. જળ ભરત ખેતરમાં ઉભા છે, પણ છતાંય બહુ સુંદર પ્રસંગ સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે. કે કાળીદેવીના ભગતને જ કાળીદેવીની લીલા નહોતી ખબર. મેં કીધું, તમે જાણો છો કાળીદેવીના પગમાં શિવજી શા માટે છે? આ કાળીદેવી કોણ છે? આ કાળીદેવી સાક્ષાત સીતાજી છે. ત્રણ રાવણ થઈ ગયા, એક અહિરાવણ રાવણ અને એક સહસ્ત્રમુખ રાવણ. તો એ આવલા રાવણને તો કુંભકર્ણના ભાઈને તો ભગવાને મારી નાખ્યો, પણ સહસ્ત્રમુખ રાવણને ભગવાન રામ ન મારી શક્યા. જ્યારે ભગવાન રામ ન મારી શક્યા ત્યારે દેવી સીતાએ કાળીનું રૂપ ધારણ કર્યું. કાળીનું રૂપ એટલે શું? સીતા દેવીનું ઉગ્ર સ્વરૂપ. જ્યારે આપણે માતાઓને જ્યારે આમ મેકઅપ કરીને જ્યારે રસ્તા પર જોતા હોય ત્યારે બહુ સારા લાગે, અને જ્યારે ઉગ્ર થઈ ગયા હોય ત્યારે એનું રૂપ જ બદલાઈ ગયું હોય. તો બીજું કાંઈ નથી, સીતાજીનું ઉગ્ર સ્વરૂપ છે. ઉગ્ર થઈ ગયા, ક્રોધ આવ્યો, અને એ ક્રોધથી એ સીતાજીનું સ્વરૂપ એ કાળીએ રાવણનો વધ કર્યો. પણ એટલા ક્રોધિત થયા એનો ક્રોધ શાંત જ નહોતો થતો. તો બધા લોકોએ વિચાર કર્યો, હવે આને શાંત કરવા માટે શું કરવું? શિવજી તો ભગવાનના મહાન ભક્ત. ત્યારે શિવજી બંને હાથ જોડી રસ્તામાં પડી ગયા, અને કાળીનો પગ શિવજી ઉપર આવ્યો, અને જ્યારે નીચે જોયું તો જીભડો બહાર નીકળી ગયો, આ તો મારા પ્રભુના ભગત છે. કાળીની જીભ તમે જોયો કેટલી લાંબી બહાર. કાળીના ભગતને આ નહીં ખબર હોય, પણ કહેતા અમે કાળીના ભગત. જીભ બહાર નીકળી ગઈ, અરે બાપ રે બાપ, કોની ઉપર પગ મૂકી દીધું? પણ અમુક લોકો શું કે ખબર છે, આ કાળી છે ને શિવજી કરતા એ મહાન છે, શિવજી જો એના પગમાં પડ્યા. અરે મહાન નથી, વૈષ્ણવ છે શિવજી. તો આ ઘણી બધી વાતો છે. આવો જ એક કાળીનો ભગત હતો, અને કાળીના ભગતની બલીમાં બહુ માને. તો કઈક એના છોકરાને તાવ આવતો હશે કે ગમે કઈક થયું હશે, કાળી દેવીને બલિ ચડાવી દીધી. હવે આપણા વેદોમાં દેવી દેવતાઓને બલિ ચડાવવાનું લખ્યું છે, પણ કળિયુગમાં તો બલિ દેવાની એકદમ મનાઈ છે. પાંચ કાર્ય કળિયુગમાં આપણા વેદોમાં શાસ્ત્રીએ ના પાડી છે, પાંચ કાર્ય ન કરવા જોઈએ. કળિયુગમાં સંન્યાસ વર્જિત છે, કળિયુગમાં ભાભીના ગર્ભેથી પુત્ર ઉત્પત્તિ કરવી આ પણ વર્જિત છે, કળિયુગમાં ગોહત્યા વર્જિત છે, અને કળિયુગમાં બલિ દેવું એ પણ વર્જિત છે. બલિ ન દેવી જોઈએ. પણ કાળીના ભગતે વિચાર કર્યો કે એક નર બલિ દેવાની છે, અને એના માણસોને કીધું કે જાઓ એક નરને ગોતી આવો, નર બલિ દેવાની છે. તો કાળીના ભક્તો ગોતતા ગોતતા એક વ્યક્તિ મળ્યો, અને એ વ્યક્તિને પકડી સરદારજી પાસે લઈ જતા હતા. તે મોકો જોઈ વ્યક્તિ ભાગી ગયો, અને આ વિચાર કરવા માંડ્યા કે જો સરદારજી પાસે અમે નહીં લઈ જઈએ તો અમારી પર ક્રોધિત થઈ જશે. ત્યારે ગોતવા માંડ્યા એ વ્યક્તિને, ગોતતા ગોતતા જળભરત જ્યાં ઉભા હતા એ ખેતરમાં આવ્યા, અને વિચાર કર્યો કે ઓલો તો ભાગી ગયો પણ આ તો ઊભો છે, હાલો આને લઈ જાય. તો જળભરત ઊભા હતા, બંને હાથ પકડીને હાલતા. જળભરત ક્યારે કોઈને ના જ નથી પાડી, હાલો તમારી હારે. અને રસ્તામાં વિચાર કરે કે અમારા સરદાર કેટલા ખુશ થશે, ઓલો તો આવ પતલો, એવો તો આવ પતલું શરીર, આ તો તગડો મોટો છે, આ તો જાડો છે. જળભરતનું શરીર બહુ હટું કટ્ટું હતું, કારણ કે ટેન્શન તો ક્યારે લીધું જ નહોતું. અને એમ થાય ભગત જે હોય ને એનું શરીર બહુ સારું હોય, અને જે રાત દિવસ ચિંતા કરતા હોય ને એનું શરીરમાં કઈ લેવાનું ન હોય. તો જળભરતને લઈ જાય, રસ્તામાં વિચાર કરે કે અમારા સરદાર કાળી દેવી ખુશ થશે. સરદારજી પાસે લઈ ગયા. સરદારજીએ કીધું કે આજનો દિવસ આને ખૂબ ખવરાવો, ખૂબ પીવરાવો, બીજા દિવસે આને વધેરવાનો છે. ખૂબ ખવરાવી પીવરાવી, કીધું ચલો હવે તમે નાઈ લો. જળભરત કે ઠીક છે, નવરાવી દો. પછી કે ચલો નવા કપડા પહેરો, નવા કપડા પહેરાવી દીધા. માથામાં ચંદન લગાડ્યું, અને પછી કીધું કે ચલો માથું ઝુકાવીને નીચે બેસી જાઓ, તમારું માથું કાપવાનું છે. જળભરત બેહી ગયા. ટોટલ ભગવાન ઉપર આશ્રિત છે જળભરતજી. બેસી ગયા અને ધાર ધાર તલવાર કાઢી ઓલાએ નર બળિ દેવા માટે. ચમચમ ચમચમ ચમકતી હતી તલવારની ધાર, અને એ જય કાળી બોલીને જેમ એ જળભરતનું માથું વધેરવા જાય, જળભરતના મસ્તક પાસે તલવાર પહોંચે ત્યાં તો કાળી દેવીની મૂર્તિ ફાટી ગઈ, અને કાળી દેવી પ્રગટ થઈ ગઈ. અને કાળી દેવી પ્રગટ થતા જળભરતના હાથમાંથી તલવાર ખેંચી લીધી, અને તલવાર ખેંચી ક્ષમા કરો, એ સરદારના હાથમાંથી તલવાર ખેંચી સૌથી પહેલા સરદારનું ડોકું કાપી નાખ્યું, અને સરદારના જેટલા પણ માણસો હતા એ બધાના ડોકા કાપતા કાપતા એ કાળી દેવીને અનુચર બધા પ્રકટ થયા, અને ધમાધાર હાહાકાર મચી ગયો. અને એ કાળીના જેટલા ભગત હતા, કાળીના જેટલા ભગતના સેવકો હતા, આ બધા ભક્તોને મોતના ઘાટે ઉતારી દીધા. જ્યારે બધાને મારી નાખ્યા ત્યારે કાળી દેવી બંને હાથ જોડી જળભરત પાસે આવે છે કે હે જળભરતજી, તમે મને ક્ષમા કરજો, આ અમારા દેવી દેવતાઓના જેટલા પણ ભગત હોય એ બધા મૂર્ખ હોય, કાંઈ ખબર જ ન પડે, કાંઈ લેવાનું જ ન હોય એનામાં. એને એટલી નથી ખબર કે હું કયા કાર્યથી સુખી થાઉં, કયા કાર્યથી દુઃખી થાઉં. મારા ભક્તોને એટલી નથી ખબર કે હું કેમ પ્રસન્ન થાવ. તમને મારવા ગયા હતા, ક્ષમા કરી દેજો, તમે તો વૈષ્ણવ છો, તમે વિષ્ણુના ભગત છો, અને તમારી ઉપર મારા ભક્તે આવો અત્યાચાર કર્યો, મને તમે ક્ષમા કરી દેજો. પણ કાળી દેવી એક પ્રશ્ન પૂછ્યો, તમને થોડું કઈ બીક ન લાગી? તમને ત્યાંથી પકડીને અહીંયા લાવ્યા, નવરાવ્યા ધોવરાવ્યા, અને પછી તમારું ડોકું કાપવા ગયા, તમને બીક ન લાગી? ત્યારે જળભરતજીએ એટલું જ કીધું, જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ, બાલન બાકા કર શકે જોજક વેરી હઈ. મારી રક્ષા કરવા વાળો અનંત કોટી બ્રહ્માંડનો નાથ બેઠો છે, મને કોઈ વાતની બીક નથી, હું કોઈથી ડરતો નથી. જડ ભરતજીની વિજય થઈ. જો બહુ સુંદર ઘટના છે, અહીંયા પ્રકટ થાય છે દેવી દેવતાનું સ્થાન ક્યાં છે અને ભગવાનનું સ્થાન ક્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો દેવતાઓ કરતા પણ ઊંચું સ્થાન છે, એટલે તો કાળી માતા બે હાથ જોડીને એને પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે અને બચાવી લીધા. આ દેવી દેવતાઓના જેટલા પણ ભક્તો છે, એ ભક્તોને ખબર નથી કે આ દેવતાઓને કેવી રીતે પ્રસન્ન કરવા. અને પહેલી વાત, દેવતા ક્યારેય પ્રસન્ન થતા જ નથી. તમે દેવતાઓ માટે ગમે એટલું કરો, ગમે એટલા નિવેદ રાખો, આ કરો તે કરો, ક્યારેય પ્રસન્ન નથી થતા. આપણે ત્યાં માનતા રાખે, જો અમને આવું આટલું મળી ગયું તો અમે આ કરશું, અને એમાંય માનતામાં કાંઈક અધૂરું રહી ગયું હોય તો એ પછી એનું આવી બને. દેવી દેવતાઓનું કામકાજ બહુ કઠિન છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો અને એમાં કદાચ ઓછપ રહી ગઈ હોય, એમાં કદાચ કંઈક અધૂરું રહી ગયું હોય, છતાંય ભગવાન ક્યારેય જોતા નથી. જળ ભરત ત્યાંથી નીકળી પોતાના ખેતરમાં પાછા આવે. બીજો ઇતિહાસ કહે છે કે એક સમયની વાત, આપણા સૌરાષ્ટ્રના રાજા જેનું નામ રહુગણ હતું, આ રાજા રહુગણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌરાષ્ટ્રથી ગંગાસાગર જવા માટે નીકળ્યા હતા. પાલખીમાં સવાર છે અને ચાર કહાર, ચાર જણા એ પાલખીને ઉપાડી રહ્યા છે. એમાં થયું એવું, ચાલતા 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 અધવચ્ચે પહોંચ્યા ત્યાં એક પાલખી ઉપાડવાળો બીમાર પડી ગયો. તે રાજાએ કીધું, એક કામ કરો, આજુબાજુમાં કોઈ પાલખી ઉપાડવાવાળાને ગોતો. આ લોકો ગોતવા આવ્યા, ફરીથી જળભરતના ખેતરમાં જળભરત દેખાણા કે આ છે પાલખી ઉપાડવા જેવો, આ પાલખી બરાબર ઉપાડશે, આનું શરીર બરાબર છે. જળભરતને લઈ ગયા, ચાલો પાલખી ઉપાડવાની છે, ચાલો. ના, કોઈને પાડી જ નથી આ સુધી. યા જળભરતના ખંભે પાલખી રાખી અને ચારેય જણા હાલવા માંડ્યા. હવે ચાલતા ચાલતા જળભરતે જોયું કે નીચે ઘણા બધા કીડાઓ હતા, તો કીડા ઉપર પગ ન પડે, કદાચ કીડા ઉપર પગ મળે તો મરી જાય, અને એનામાં પણ જીવ છે ને. તો એ કીડીઓને બચાવવા માટે જળભરતે ઠેકડો માર્યો. એટલા હટ્ટાઘટ્ટા ને એવું શરીર હતું કે પાલખી પકડીને એને ઠેકડો માર્યો તો બીજા ત્રણને મારવો પડ્યો. એ પાલખી હારે ટીંગાઈ ગયા અને એને ટીંગાતા ટીંગાતા આવવું પડ્યું. આ એકલાએ પાલખી ઉપાડી, પણ જેવો ઠેકડો માર્યો તો આપણે કેમ બસ વાળા બસ હાંકતા હોય ને 60ની સ્પીડે સ્પીડ બ્રેકર આવ્યું હોય, બમ્પર યુ આવ્યું હોય, અને હે બસ વાળા રાડ્યું રાખવા માંડે, હે બરાબર આંકો, એમ રાજા રહુગણે અંદરથી રાડ પાડી, આ શું કરો છો તમે? તો પેલા ત્રણેય કે, પ્રભુ અમે કઈ નથી કરતા, આજે નવો આવ્યો છે ને ઈ બરાબર નથી ચાલતો. રાજા કે, એને સમજાવો જરા બરાબર ચાલે. ફરીથી ચાલવા માંડ્યા, ફરીથી કીડીને જોઈને ફરીથી ઠેકડો માર્યો. તો એ જળ ભરતી પાલખી લઈને ઠેકડો મારે, ઓલા ત્રણેય થી પાલખી છૂટી જાય, એકલા પાલખી લઈને આગળ રહ્યા જાય. અંદર બેઠેલા રહુગણ તો ક્રોધિત થઈ ગયા, કીધું આ કોને ઉપાડી લાવ્યા છો, માણસને ઉપાડી લાવ્યા છો કે ફૂટબોલની ટીમ માંથી કોઈ ગોલકીને ઉપાડી લાવ્યા છો? ઠેકડા મારવાનું બહુ જાણે ફૂટબોલ વાળા, અને એમાં ગોલકીપર હોય એ તો ઠેકડા જ મારતો હોય.